आद्राभ्यां हरिभ्यां मिन्द्रयाः चतुर्भिराशयि भिन्योमानः आष्टाभिः दर्शभिः सोमपेयमयं सुतः सुमुखो मा रुदश्च कः आ विसत्या त्रिंशता याह्वा मुगका चत्वारि सता हरिभि युजानः आ पञ्चाशता सूर्थेभिरिन्द्रा अयष्टया सप्तत्या सोमपेयम् आशिन्या नवत्या या हंवार्कङ्ग सतेन हरिभि रुह्यापानः अयम् हि ते सुनहोत्रेषु सोम इन्द्रत्वया परिशेति को मदायः हे सुयज्ञ इन्द्र मारा स्तवनथी प्रसन्थै तमे बे चार छ अथवा आठ अश्वनी सहायथी सोमपान माटे पधारो तमारी प्रीति अर्थे तैयार करेल सोमपान नकामो न जवा देशो हे इंद्र सारी गतिवाला 20 30 40 50 60 अथवा 70 अश्वनी सहायथी तमे सोमरसना पान माटे अमारा यज्ञमा पधारो हे इंद्र 80 90 अथवा 100 अश्वनी सहायथी तमे मारी पासे आवो सुनहोत्र पात्रमा तमने प्रसन्न करवा में सोम तैयार कर्यो छे गुस्मद आ तो तमने मंत्र दर्शन थयु लागे छे भरते मुग्ध भावे कहूँ अरे भरत मारा संशोधन नी वात करवानी होशमा हूँ तारा आगमन नु कारण पूछवानु भूली गयो भारे मोटो अविवेक थई गयो गुस्मद एकाएक ऊँगमा थी झपकीने उठ्या होय तेम बोल्या गुस्मद मने तमारी वातोमा सदैव बहु मजा पड़े छे भरते धरपत आपता होय तेम कहूँ तने आनंद आवे ते तारी मोटाई तेथी मारो अविवेक विवेक न बनी जाए भरत माणसे वात करवानी जेम वात सांभरवानी पण आदत केरवी जोईए अमे वैज्ञानिको अर्थगांडा जेवा होईए छे माराथी थई गयेल अविवेक माटे क्षमा करजे क्षमा याचवा माय मुनि गृत्स्मतनी खानदानी व्यक्त थई गृत्स्मत तमे कसो अविवेक कर्यो नथी वैज्ञानिक एकाग्रताथी काम करे तेमा अविवेक सो दरेक व्यक्तिए पोतपोताना क्षेत्रमां एटली तल्लीनताथी काम करवू जोईए तमारे मारी क्षमा मांगवानी कसी जरूर नथी हूँ आव्यो छुं तमने एक विनंती करवा तारी समझपूर्वकनी औदार्य माटे आभार कहें तू शा माटे आव्यो छे गृत्स्मद मारी विजय यात्रा करता करता हूँ मिश्र देश जवानो छू त्यां मारे विश्व भारतना तत्वज्ञों अने विचारकोनु सम्मेलन भरवू छे युद्धमां विजय तो मळशे पण मने ए विजय करताय विशेष रस ज्ञान विज्ञाननी जुदी जुदी शाखाना जगतभरना तज्ञोने एकत्र करी तेवो साथे रहे अने चर्चा विचारणा करे ते जोवानो छे संभव छे के जगतना अन्य कोई देश में पण तमारी जेम विज्ञान में रस लेनार कोई होय 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 ज्ञान के विज्ञान कोईनो इजारो नथी बीजा पण आपणा जेवा के आपणा थीए चढ़े तेवा होय एमा सहयात्रीओने मलवानो खरेज आनंद आवशे गृत्स्मदे प्रसन्नतापूर्वक वच्चे कहूँ तमने मिश्र देश में लई जवा पाछर एक बीजी गणतरी पण छे भरते निखालसतापूर्वक कहूँ भरत स्पष्ट वात करवामां मानता सी छे ए गणतरी गृत्स्मद ठेर ठेर मैं जे आक्रमणों कर्या तेथी एवी छाप उभी थई छे के आपणो देश हेमवत आक्रमक छे हेमवत पाड़ोशी राष्ट्रों ने गरी जवा मांगे छे આપણા રાષ્ટ્ર પર આવતું આ આર મને ગમતું નથી. મારે જગતને બતાવવું છે કે હેમવત કોઈનું કશું આંચકી લેવા માંગતો નથી. હેમવત તો વિશ્વને કશું સત્વશીલ પ્રદાન કરવા માંગે છે. આ પ્રદાન એવું હોય કે જગત મારા આક્રમણની વાત ભૂલી જાય અને હેમવતના ઔદર્યને યુગ યુગ પર્યંત યાદ કર્યા કરે, એમ થાય તો મને સંતોષ થાય. ગાર્તસ્મદમ સમગ્ર માનવજાતની જરૂરિયાત છે. આપણે જગતને ગાર્તસ્મદમની ભેટ આપીએ તો સાંભળ્યું છે કે મિશ્ર દેશની ધરતી ઋણા પાકને માફક આવે તેવી છે. તમને ઋણા વાવેતરનો પ્રસાર કરવાનું કામ કેમ લાગે છે? ભરત ઉત્સાહપૂર્વક ગૃહસ્પદ સામે જોઈ રહ્યા. ઉત્તમ, ભરત હું તારી સાથે અવશ્ય આવીશ. જ્ઞાન પ્રસરે તેમ વધે છે. બીજા કોને સાથે લેવાના છે? ગૃહસ્મદે હોંશભેર નિમંત્રણ સ્વીકારી લીધું. ગુરુદેવ કણવ સાથે આવવાના છે. ગૃહસ્મદ, મને લાગે છે કે આપણ્યા કુચ વિજય યાત્રા કરતા જ્ઞાન યાત્રા સવિશેષ હશે. મહારાજ ભરતે મુનિ ગૃહસ્મદના ઉત્સાહનો પડઘો પાડ્યો. દુર્જય, આટલા વર્ષથી તું ક્યાં છુપાઈ બેઠો હતો? ગિલગમેશે દુર્જયને સામે ઊભેલા જોઈ સરોષ પૂછ્યું. વર્ષો વીતી ગયા હોવા છતાં ગિલગમેશ દુર્જયને ભૂલ્યા નહોતા. હેમવત રાષ્ટ્રમાં છુપી ઘૂસણખોરી કરવાની બન્નીપાલની યોજના દુર્જયે જ ગિલગમેશને બતાવી હતી. આખી યોજનાથી પ્રભાવિત થઈ ગિલગમેશ દુર્જયની સહાયમાં થોડા પોતાના સૈનિકો પણ આપ્યા હતા. દુર્જયની સાથે ગયેલા અસુર સૈનિકો પાછા આવ્યા ત્યારે તેમણે દુર્જય પકડાયાના ખબર આપ્યા હતા, પણ દુર્જયના મૃત્યુના સમાચાર કદી આપ્યા ન હતા. સૈનિકો છટકી આવે અને નાયક પકડાઈ જાય એ બનાવ રાજા ગિલગમેશને વિચિત્ર લાગ્યો હતો. દુર્જય પોતે તો પાછા ન આવ્યા, પરંતુ તે જુદા જુદા દેશમાં હોવાના સમાચાર અસુર યાત્રીઓ તરફથી ક્યારેક મળતા. રાજા ગિલગમેશ, હું છુપાયો હોઉં તો આપ મને ધરતીમાંથી ખોદીને શોધી કાઢો એવા સમર્થ છો, આપે મને શોધવાનો પ્રયત્ન કેમ ન કર્યો? દુર્જયે ગિલગમેશના રૌદ્ર સ્વરૂપથી અકળાયા વિના કહ્યું, એ પ્રયત્ન એટલા માટે ન કર્યો કે મૂળ તું મારો નહીં પણ બનીપાલનો સેનાપતિ હતો, તેથી તું મને મહત્વનો નહોતો લાગ્યો. આજ હાથમાં આવ્યો છે તો હવે તને દગાખોરને છોડીશ નહીં. ગિલગમેશે તેમને સહજ એવી ઠંડી તાકાતથી કહ્યું. વાત કરવાની આ ક્રૂર રીત તેમને માટે સ્વાભાવિક હતી. મારો ગુનો શું છે? દુર્જયે થરથર્યા વિના પૂછ્યું. ગિલગમેશના તામસી સ્વભાવથી તે પરિચિત હતા. આટલા વર્ષ સુધી તું મને કે બનીપાલને મળ્યો નહીં, એ જ સૌથી મોટો ગુનો. બીજો ગુનો શોધવા ક્યાં જવું? ગિલગમેશનો ન્યાય આ પ્રકારનો હતો. આપ કહો છો તે ગુનો તો હું અહીં આવ્યો એટલે થયો ને. દુર્જય એમ લીધા ખાધા જાય તેવા નહોતા. એટલે તું શું કહેવા માંગે છે દુર્જય? ગિલગમેશે માથું ખંજવાડતા પૂછ્યું. રાજા ગિલગમેશ, પ્રાણી માત્રને પોતાનો જીવ વાલો હોય છે. તમે મારા પર નારાજ હશો તે હું સમજતો હતો. તમે જેના પર નારાજ થાઓ તેને સીધો સ્વર્ગે પહોંચાડી દો છો તે પણ મારી જાણ બહાર નહોતું. તેમ છતાં હું સામેથી તમારી પાસે શા માટે આવ્યો હઈશ? એ વાત મારી સમજમાં ઉતરતી નથી. હાથે કરીને જારમાં ફસાય એટલો મૂર્ખ તું નથી. તું અહીં આવ્યો તેમાં કંઈક રહસ્ય છે. કહે, શું રહસ્ય છે? ગિલગમેશે દુર્જયની વાત સાંભળવાની ગરજ બતાવી. હું તમારા હિતની વાત લઈને આવ્યો હોઉં તો તમે સાંભળો કે નહીં? દુર્જયે કુશળતાપૂર્વક પાછો ફેંક્યો. તારી વાત સાંભળવી તો પડે, તું કહે તે બધું માની ન લઉં, પણ દગાની જરાસી પણ ગંધ આવે તો તને તાત્કાલિક કાપી નાખું, કહે દુર્જય તું પાછો મારી પાસે કેમ આવ્યો છે? ગિલગમેશ નુસ્સદ્દી ગીરીમાં દુર્જય સમક્ષ માર્ત થયા હોવા છતાં પોતાનું પૂછડું ઊંચું રાખવા મથ્યા. રાજા ગિલગમેશ, અસુર પ્રદેશ પર આક્રમણ થયું છે, દુર્જયે ટાઢો દામ દેતા હોય તેમ કહ્યું. આક્રમણ? મારા અસુર પ્રદેશ પર? મારા પ્રદેશ સામે નજર નાખે તેની આંખ ફોડી નાખું. અસુરો પર આક્રમણ કરે એવો બે માથાનો માનવી કોણ છે? ગિલગમેશે હોકારા પડકારા કરવા લાગ્યા. ઉશ્કેરાવું તેમને માટે નવું નહોતું. રાજા ગિલગમેશ, આપનામાં જેટલું સામર્થ્ય છે એટલી દૂરંદેશી હોત તો તમે જગતભરના સમ્રાટ હોત. તમે અહીં ઉરુકમાં બેઠા પડકારા કરો છો અને પેલા આક્રમણકારો ઠંડે કલેજે આગળ વધી રહ્યા છે, તેમને કોઈ અટકાવતું નથી. આમ રાજ ચલાવાતું હશે? દુર્જય ગિલગમેશના સ્વભાવની નબળી કડી બરાબર પકડી પાડી હતી. દુર્જય, તું કેવી વાત કરે છે? દેશમાં આક્રમણખોર ઘૂસ્યા હોય તો સેનાપતિ મને એ સમાચાર મોકલ્યા વિના ન રહે. ગિલગમેશે પોતાના કર્મચારીઓની બેવફાઈની વાત સ્વીકારવા તૈયાર નહોતા. અસુર પ્રદેશ પર આક્રમણ કરનાર છે પ્રતિષ્ઠાનપુરના મહારાજા ભરત. તેમનું આક્રમણ જુદી કોટીનું છે. તે કોઈને મારતા નથી, કોઈને રંજાડતા નથી, લડાઈ કરતા નથી. ખરું કહું તો તેમને લડાઈ કરવાની જરૂર પડતી નથી. અસુર પ્રદેશમાં ભીષણ દુષ્કાળ પ્રવર્તે છે, તેથી ભૂખમરાથી પીડાતા લોકોને મહારાજ ભરત તરફથી અનાજ આપવામાં આવે છે અને લોકો મને પૂછ્યા વિના પારકા પ્રદેશના રાજા પાસેથી અનાજની ભીખ લે છે. ગિલગમેશે તેમના સ્વભાવ મુજબ ત્રાડ પાડી. ભૂખે મરતા લોકો અનાજ લે છે, એટલું જ નહીં તેમના ભક્ત બની રહ્યા છે. આ વાત સામાન્ય લોકોથી થોડી આગળ વધી છે. સરહદ પર તમારા જે થોડા સૈનિકો છે તે ભરત સામે લડવા જવાને બદલે તેમની પાસે અનાજ માંગવા જાય છે. વાત આટલી હદે પહોંચી છે? હા રાજા ગિલગમેશ, તમારું સૈન્ય તમને વફાદાર ન રહે તો તમે મહારાજ ભરત સામે લડવા જાઓ કયા પર? પર દુર્જય પરિસ્થિતિનું ચિત્ર શક્ય એટલું ઘેરું દોરી બતાવ્યું. દુર્જય, મારી સેનાની વફાદારી તોડવા તૈયાર થયેલ ભરતને હું જીવતો નહીં છોડું, કહેતા ગિલગમેશ ઊભા થઈ ગયા. પણ મહારાજ, ભરત તમારા સંજામાં આવશે કઈ રીતે? હા, એ મુશ્કેલી ખરી. ગિલગમેશે માથું ખંજવાર્યું. મહારાજ ભરત સામે ચાલીને તમારા સંજામાં આવે તેવી વાત લઈને હું આવ્યો હોઉં તો તમારે મારી વાત સાંભળવી છે? કે તમે તો મને પૂરો કરવાનો જ નિર્ણય કરીને બેઠા છો? દુર્જય દાએ શોકથી માર્યા વિના ન રહી શક્યા. દુર્જય, આવેશમાં થયેલી વાત ભૂલી જા. કહે, ભરતને તું મારા સંજામાં કઈ રીતે લાવવા માંગે છે? દરમાં પેસતા સાપની જેમ ગિલગમેશ પોતાના સ્વાર્થની વાત આવતા સીધા દોર થઈ ગયા. અસુર પ્રદેશના લોકો તમારાથી ડરે છે ખરા, પણ તમારા પર પ્રેમ બહુ ઓછાને હશે. જે મહારાજ ભરતે તેમની ભૂખ સંતોષવા અનાજ આપ્યું તેમની સામે લોકો હોંશથી લડશે નહીં. દુર્જય પોતાની વાતમાં મોણ ગાલી રહ્યા. એ વાત હું સમજું છું, તેનું ફરી ફરી પુનરાવર્તન કરવાની જરૂર નથી. ભરત મારી ઝપટમાં કેમ આવશે? તે કહીને ગિલગમેશ ધીરજ રાખી શકે તેમ નહોતા. રાજા ગિલગમેશ, મહારાજ ભરતને રેંજી પેંજી ન સમજશો, એ મહાસમર્થ વ્યક્તિ છે. તમારે પણ તેમનાથી ચેતવા જેવું ખરું. હું કોઈ વાતે તમને અંધારામાં રાખવા નથી માંગતો, દુર્જયે કહ્યું. એ તારો સમર્થ ભરત મારા આ સિંહને છૂટો મૂકીશ ત્યાં ગભરાઈ ઉઠવાનો છે. રાજા ગિલગમેશ, આપ અને મહારાજ ભરત અંગત કુસ્તી કરો, અને તેની હારજીત પરથી યુદ્ધની હારજીતનો નિર્ણય કરો એવી મારી યોજના છે. મહારાજ ભરત કુસ્તી કરવા તૈયાર થયા છે. તે તમારી સાથે સિંહ સાથે નહીં, તમે તેમના પર સિંહ છોડી મૂકો તે ન ચાલે, એ અણચી કહેવાય. દુર્જય, સિંહ ભરતને ઉજરડો પણ ન કરે તેની હું કાળજી રાખીશ. આપણે અણચી કરવી નથી, પણ તારો સમર્થ ભરત કેટલામાં છે તેનું માપ કાઢવા હું સિંહને છૂટો તો મૂકીશ. ગિલગમેશ ભરત સાથે કુસ્તી કરવાની વાતથી ખુશ થઈ ગયા. તેમને એ ઘડીએ દુર્જય બહુ ઉપયોગી લાગ્યા. કઠિન કોયડાનો દુર્જયે શોધેલો ઉકેલ પોતાને સૌથી વિશેષ ફાવતો છે એવી ગિલગમેશની ગણતરી હતી. એની કરુણા વિજેતાને ભરતનો સો ભય. 13. પારો હારી કે જીતી. ભરત, મારે તારી અને ગિલગમેશની કુસ્તી જોવા આવવું છે, રાજમાતા ભાગીરથીએ કહ્યું. રાજમાતા ભાગીરથી મહારાજ ભરતના સૈન્ય સાથે આવ્યા હતા. પારો પણ તેમની સાથે હતી. ભરતને કુસ્તી કરતા જોવાની ઈચ્છા રાજમાતા કરતાં પારોને વિશેષ હતી. મહારાજ ભરતનો ઉત્તર સાંભળવા પારોએ કાન સરવા કર્યા. પ્રતિષ્ઠાનપુરથી છેક ઉરુક સુધી પહોંચ્યા પછી પારો હવે નિરાશ થવા તૈયાર નહોતી. રાજમાતા, આપની એ ઈચ્છા પરિપૂર્ણ ન કરી શકું તો મને ઉદાર દિલે માફ કરી દેશો ને? ભરતે લાચારી દર્શાવી. રાજમાતાની ઈચ્છા પાછળ પારોની પ્રેરણા હોવાનું તે તરત સમજી ગયા. ભરત, વિશ્વના બે અજોડ યોદ્ધા શસ્ત્રો છોડી કુસ્તી લડે તે જોવા મને નહીં આવવા દે? રાજમાતા ભાગીરથીના સીધા પ્રશ્નમાં ભારોભાર આશ્ચર્ય ભર્યું હતું. મહારાજ ભરતે રાજમાતાની ઈચ્છા પરિપૂર્ણ કરવાનો ઇનકાર કર્યો હોય તેવો કદાચ આ પ્રથમ પ્રસંગ હતો. આમ કેમ થવા પામ્યું? રાજમાતાને તેનું કારણ સમજાયું નહીં. રાજમાતા, યુદ્ધ, કુસ્તી, શિકાર એ બધું હેવાનિયતનું પ્રદર્શન છે. માનવી એમાં ખરડાય એ તેના જીવનની વિકૃતિ છે. જાતે યુદ્ધ કરવાની શક્તિ ઘટે ત્યારે વિકૃત માનવ બીજાને લડાવી પરપીડન દ્વારા ગમ્મત કરવાનો ક્ષુદ્ર પ્રયાસ કરે છે. આપણે ત્યાં હાથીઓને અગડમાં ઉતારી તેમને લોહી ઝણા થતા જોવાની રમત છે. આ બાજુ પશ્ચિમમાં આખલા લડાવવાની રમત ચાલે છે. માણસો આવી ખૂનખાર રમતો રસપૂર્વક જુએ તે પાશવી વૃત્તિઓનું નિર્લજ્જ પ્રદર્શન છે. કોઈપણ જીવની વેદનામાંથી આનંદ લેવાની વૃત્તિ જાગે તે રાક્ષસી લીલા છે. ભરતે થોડી ઉગ્રતાથી કહ્યું, રાજમાતાને સૈન્ય સાથે આવવાની છૂટ આપે જ આપી હતી. પારોથી વચમાં બોલ્યા વિના ન રહેવા, એમાં રહેલો અવિવેક સમજવા છતાં. ભરત એક ક્ષણભર પારો સામે જોઈ રહ્યા. તેમની એ દ્રષ્ટિમાં ગુસ્સો નહોતો. બીજી ક્ષણે સ્મિત કરી ભરત પારોની અવગણના કરતા હોય તેમ બોલ્યા, રાજમાતા, હું આપને સૈન્ય સાથે એટલા માટે લાવ્યો કે આ દુષ્કારગ્રસ્ત પ્રદેશમાં ભૂખે મરતા લોકોને રાહત આપવાની મારી પહેલેથી ગણતરી હતી. ભૂખ ભયંકર આફત છે, તેની કોઈ જાતિ નથી. જે કોઈ ભૂખના સંકજામાં સપડાયું હોય તે સહાનુભૂતિનું અધિકારી છે. તેમને આપની રાહતમાં પોતાનાને પારકા એવા ભેદ પાડવાનું ઉચિત નથી. સ્ત્રી માતા અન્નપૂર્ણાનો અવતાર છે. ભૂખે મરતાને માથે મમતાનો મીઠો હાથ ફેરવી તેમને ખવડાવવાનું કામ તમે અને ઉમાએ બહુ સરસ કર્યું. સ્ત્રીના સ્વભાવને અનુકૂળ એવું એક કામ છે. રાજમાતા, ઈશ્વરે સ્ત્રીને સર્જી છે જ માતાને સ્વરૂપે. માતા કુસ્તીની જંગલિયત જોવા હાજર હોય તે મને અરુચિકર લાગે છે. હેવાનિયતનું પ્રદર્શન જોવા તમે ન આવો તેવી મારી ઈચ્છા છે, વિનંતી છે. સ્ત્રી માત્રનું ભૂષણ કોમળતા છે. એ કોમળતાને આઘાત પહોંચે તેવા ક્રૂરતાના દર્શનથી સ્ત્રીને દૂર રાખવી સારી, આશા છે આપને મારી વાત સમજાશે. ભરત, ક્રૂરતાના વરવા પ્રદર્શનમાં મને રસ નથી. મારી ઈચ્છા તો તને પ્રત્યક્ષ આશીર્વાદ આપવાની હતી. તને કોચવીને મારે કુસ્તી જોવા નથી આવવું. રાજમાતા ભાગીરથીએ કસો તંત કરવાને બદલે તરત નમતું જોખી દીધું. ભરતનું માન જાળવવાનું તેમને આવશ્યક લાગ્યું. ચબરાક પારો બરાબર સમજી કે હવે રાજમાતા ભાગીરથી સમક્ષ ભરતની સાથે કુસ્તીને આડે જવાની વાત નહીં થઈ શકે. તેણે ગુપ્ત વેશે ભરત ગિલગમેશની કુસ્તી જોવા જવાનો મનોમન નિર્ણય કરી લીધો. રાજકુમારી પારોને પલટાતી પરિસ્થિતિ અકળાઈ ઉઠવાને બદલે તેના પર સવારી કરવાની પહેલેથી આદત હતી. રાજમાતા, ગુરુદેવ, કણવ અને તેમની સાથેના વિદ્વાનો પણ અમારું દંગલ જોવા નથી આવવાના. એ પ્રસંગે મારી સાથે થોડા ચુનંદા સૈનિકો જ હશે. આમ છતાં તમારા અને ગુરુદેવના આશીર્વાદ તો મારે જોઈએ જ, અને તે પણ મને હું ધરાવું તેટલા મળી રહેવાના છે. ભરત, તારો વિજય છે, રાજમાતા ભાગીરથીએ કહ્યું. રાજમાતાના તંબુમાંથી નીકળી ભરત જરા દૂર ગયો ત્યાં પારોએ દોડી જઈને તેમને માર્ગમાં આંતર્યા. પારોએ કૃત્રિમ રોષ કરતા કહ્યું, છેક છેલ્લે આવીને મારી બાજુ ઊંધી વારી? તમારામાં જેટલી હોશિયારી છે તે બધી મારી સામે વાપરવા માટે છે? તમને આવું શોભે? પારો, સ્ત્રીઓએ આવા પાશ્વતાના પ્રદર્શનમાં શા માટે હાજર ન રહેવું જોઈએ તે માટેના મારા કારણો ન સાંભળ્યા? ભરતે ગંભીર ભાવે કહ્યું. સાંભળ્યા, એ બધા માત્ર બહાના છે. ભરત, તમે ઉપરથી દેખાવ છો તેટલા સીધા સરળ નથી. મેં તમને બરાબર ઓળખી લીધા છે. તોય તું મારાથી હજી કંટારી નથી? તમારા નાટકથી ગભરાય તે બીજા. યાદ રાખજો કે હું તમારી કુસ્તી વખતે ગમે તેમ કરીને હાજર રહેવાની છું. પારોના સ્વરમાં પડકાર હતો. પારો, શાસ્ત્રો આને સ્ત્રીહઠ કહે છે. મનના દ્વાર બંધ કરીને બેસી જાય તેને કેમ કરીને સમજાવાય? ભરત મીઠું હાસ્ય કરી ચાલતા થયા. શાસ્ત્રમાં રાજહઠની કોઈ વાત છે કે નહીં? પારો જતા ભરતને આટલું પૂછી એ પૌરુષની પ્રતિમાને જતા જોઈ રહી. રાજા ગિલગમેશ અને મહારાજ ભરતની કુસ્તી ઉરુક શહેરનો બહુ મહત્વનો બનાવ હતો. આ કુસ્તીના પરિણામ પર ગિલગમેશ અને ભરતના ભાવિનો આધાર હતો. અલમસ્ત ગિલગમેશને કુસ્તીમાં હજી સુધી કોઈ પરાસ્ત કરી શક્યું નહોતું. બગલમાં મોટો સિંહ ઉપાડીને ફરતા ગિલગમેશને જુઓ ત્યાં જ બલબલાના હંજા ગગડી જતા. રાજા ગિલગમેશ પોતાની અસાધારણ શક્તિ વિશે સભાન હતા. સભાન ભક્તિના અપત્ય સમૂહ અભિમાન પણ તેમનામાં ભારોભાર હતું. પોતાની પાશ્વી શક્તિનો જ્યાં ત્યાં દેખાવ કરવાનો પણ તેમને શોખ હતો. બે મહાન રાજવીઓની અસાધારણ કુસ્તી માટે કાળજીપૂર્વક મોટો અખાડો તૈયાર કરવામાં આવ્યો હતો. અઢીમણ રેશમી રૂની તરાઈ કરતાં પણ આ તૈયાર કરેલો અખાડો વધારે પોચ્યો અને મુલાયમ હતો. અખાડાની આસપાસ થોડા પાથરના બિછાવી રાખ્યા હતા, પરંતુ તેના પર કોઈ બેઠું નહોતું. માત્ર દુર્જય આ પાથરણાની પેલી પાર ઊભા હતા. મોટી સંખ્યામાં લોકો અખાડાથી ઘણે દૂર ઊભા હતા. એ સૌ ડોકા ઊંચા કરીને અખાડા સામે જોતા હતા. બે મહારાજા લડે એ વાતનું જ સૌને અજબ આશ્ચર્ય હતું. અખાડા પાસે સૌથી પહેલાં આવ્યા મહારાજ ભરત. તેમની સાથે 50 સશસ્ત્ર સૈનિકો હતા. એક એક સૈનિક મહારાજ ભરતનો નમૂનો હોય તેવો પરછન અને સશક્ત હતો. એ બધામાં માત્ર એક સૈનિક જરા નીચો અને મુલાયમ હતો. બીજા બધા સૈનિકોથી તે જુદો તરી આવતો હતો, પરંતુ તેના પર અત્યારે કોઈનું ધ્યાન નહોતું. મહારાજ ભરતે અખાડાની પાર પાસે જતા પહેલાં તેમની સાથે આવેલા સૈનિકો જોડે હાથ મિલાવ્યા. હાથ મિલાવતા સૌ મહારાજને નમન કરતા હતા, પણ કોઈ કાંઈ બોલતું નહોતું. પ્રસંગનું ગાંભીર્ય સૌના ખ્યાલમાં હતું. પેલા નીચા સરખા સૈનિકો સાથે હાથ મિલાવતા મહારાજ ભરત તેને ઓળખી ગયા હોય તેમ પરવાર ત્યાં અટક્યા. કશું બોલ્યા નહીં, પણ આંખના સંકેતથી તે સૈનિકને કશોક સંદેશો આપતા હોય તેમ મહારાજ ભરતે તેની સામે જોયું. સૈનિકે પણ મહારાજ સામે એવી જ રીતે જોયું. બંનેની આંખો વાત કરી રહી અને મહારાજ ભરત અખાડા તરફ આગળ વધ્યા. નીચો સૈનિક તે પારો હતી. સ્ત્રીઓના પ્રમાણમાં તે ઊંચી હતી, પણ સૈનિક તરીકે તે નીચી છે એમ તરત જણાઈ આવે. મહારાજ ભરત અખાડા તરફ ગયા અને પારોના અંતરમાં ઘમસાણ મચ્યું. પોતાના પરિપૂર્ણ સ્ત્રીતત્વથી ભરતને વશ કરવા આવેલી પારો ધીમે ધીમે કરતા મૂર્તિમંત પૌરુષમાં ભરતના પ્રેમમાં પડી ગઈ હતી. ભરત માટેના એ પ્રેમમાં પારો એવી કક્ષાએ પહોંચી હતી કે જ્યાં હાર કે જીતનું કશું મહત્ત્વ રહેતું નથી. આ કક્ષાએ પ્રેમ કંઈક મેળવી લેવા કરતાં આપી છૂટવામાં વધારે આનંદ માને છે. સાચા પ્રેમી કદી હિસાબ કરતા નથી. તેમને માટે ન્યોછાવરી જીવનનું સર્વસ્વ છે. ભરતે અખાડાની પાર પર બેસી લંગોટ સિવાયના કપડાં કાઢ્યા ત્યારે તેમનું સુંદર સુરેખ સુદઢ સ્નાયુબદ્ધ શરીર જોઈ પારો વારી ગઈ. બરાબર આ ક્ષણે સામેથી રાજા ગિલગમેશ આવતા દેખાયા. મહારાજ ભરતની સાથે આવેલા અંગરક્ષકો બાહ્ય દેખાવમાં મહારાજ જેવા લાગતા હતા. ગિલગમેશના અંગરક્ષકોમાંથી એક પણ તેમના જેવો નહોતો. ગિલગમેશના સૈનિકો ન નીચા હતા ન દુબરા. એકલા હોય ત્યારે પડછંદ લાગતા એ સૈનિકો ગિલગમેશની સરખામણીમાં વામણા દેખાતા. ગિલગમેશ અનેક રીતે અસાધારણ હતા. પારોને રાજા ગિલગમેશ પ્રથમ દ્રષ્ટિએ જ રાક્ષસ જેવા લાગ્યા. મહારાજ ભરત જેવા સંસ્કારી જીવ જડતાના પ્રતીક સમા ગિલગમેશ સામે કુસ્તી કરે એ વિચાર માત્ર પારોને જુગુપ્સાજનક લાગ્યો. ભરતના વિજય માટે પારો માતા ભવાનીને મનોમન પ્રાર્થી રહી. જડતા સાથે સંસ્કારિતા અથડાય એ વિચાર માત્ર પારોને અસહાય લાગ્યો. પારોએ ભરતને કમ નહોતા માન્યા, પણ સંસ્કારી ભરતનું અભિજાત્ય બરછટ ગિલગમેશની વૃક્ષતા સાથે ટકરાય તેમાં મહારાજ ભરતે જ ગુમાવવાનું રહે એવો ભાવ પારોના અંતરમાં ઘોરાવા લાગ્યો. હતાશાનો આવો ભાવ મનમાંથી કાઢી નાખવા પારો મથી, પણ એમાં તે સફળ ન થઈ. ગિલગમેશ ભરતને તેની રુજુતાને ચોરી નાખશે એવી લાગણી તેનું અંતર ભરી રહી. આવી કટોકટીમાં મારી ફરજ સી પારો વિચારી રહી. તારે ભરતનો વિજય જોઈએ છે ને? પારોના અંતરમાંથી જાણે કોઈક બોલ્યું. હા, પારોની બુદ્ધિએ ઉત્તર આપ્યો. ભરતના વિજય માટે હું ફના થવા તૈયાર છું. એ બરાબર છે, આવે પ્રસંગે એથી ઓછું કાંઈ ન ચાલે. આ બરબરતા મારા ભરતની ખુશ્બો રોરી નાખે તે મારાથી નહીં જોવાય એવી હૈવાનિયતની મુક સાક્ષી બનતા પહેલાં હું મરવાનું પસંદ કરીશ. મરવાની જરૂર નથી, મૂલ્ય ચૂકવવા તૈયાર રહે ને. માંગો ને, કેટલું મૂલ્ય ચૂકવવાનું છે? પારોની બુદ્ધિના આ પ્રશ્નનો અંતરના નાદે જવાબ ન આપ્યો. પોતાને કહેવાનું હોય તે બધું જ કહી દીધું હોય તેમ એ નાદ શાંત થઈ ગયો. પારોને લાગ્યું પોતે જ સ્વતંત્રપણે ભરતના વિજય માટે કોઈ મહાત્યાગ કરવાનો સંકલ્પ કરવો પડશે. એવું કંઈ પોતે નહીં કરે તો ગિલગમેશને હાથે ભરત રોડાઈ જશે એવી તેને મનમાં ખાતરી થઈ ચૂકી હતી. કટોકટીની આ પરે ત્વરિત નિર્ણય એ જ તરણોપાય છે એમ પારોને લાગ્યું. પારો શું કરવું તેના વિચારમાં ઊંડી ઉતરી ગઈ હતી. ત્યાં ગિલગમેશે પોતાની બગલમાંથી સિંહને છૂટો મૂક્યો. સિંહને છૂટો જોઈ અખાડા પાસે ઊભેલા દુર્જય પણ દોડીને દૂર ખસી ગયા. સિંહને વિકરાળ સ્વરૂપે મહારાજ ભરત સામે ઘસતો જોઈ પારો અકરાઈ તેનું મન રટવા લાગ્યું. હું શું કરું, શું કરું, શું કરું? નવાઈ ભરી રીતે મહારાજ ભરત ઘસતા સિંહથી ગભરાવાને બદલે તેની સામે ગયા. સાક્ષાત અભયની મૂર્તિ સમા મહારાજ ભરતને સામે આવતો જોઈ વનનો રાજા તેમને ઓળખતો હોય તેમ શાંત થઈ ગયો. ભરતે સિંહ પાસે પહોંચી તેની કેશવારી પર મમતા ભર્યો હાથ મૂક્યો ત્યારે સિંહ ગિલગમેશની જેમ મહારાજ ભરતનો પણ પારેલો હોય તેમ તેમની સાથે ગેલ કરવા લાગ્યો. મહારાજ ગિલગમેશ, તમારે આ સિંહ પાછો જોઈએ છે કે હું તેને મારી સાથે લઈ જઉં? ભરતે પ્રતિસ્પર્ધીની તોછડાઈનો પડઘો મિત્રભાવે આદરપૂર્વક પૂછીને પાડ્યો. એ ભરત, સિંહ ઢીલો થઈ ગયો તેથી ફૂલાઈને ફારકો ન થતો, તારે હજી બંદા સાથે કુસ્તી લડવાની બાકી છે. ગિલગમેશ પર ભરતના સૌજન્યની કશી અસર ન પડી હોય એમ તેણે તોછડો તુકાર ચાલુ રાખ્યો. ભરતને મચ્છરની જેમ ચોરી નાખવાની તેના બાવડામાં ચર ઉપડી હતી. ગિલગમેશે ઇશારો કર્યો એટલે તેના ત્રણ અંગરક્ષકોએ આવી મહારાજ ભરતે છૂટો કરેલ સિંહ હાથમાં લીધો. થોડી વારે અંગરક્ષકો સિંહને સાંકળથી બાંધી દૂર લઈ ગયા. કહે ભરત, તારે કઈ પદ્ધતિથી કુસ્તી લડવી છે? ગિલગમેશે પૂછ્યું. ભરત સમક્ષ તેમનો સિંહ પાણીમાં કેમ બેસી ગયો એ હજી તેમને સમજાયું નહોતું. ગિલગમેશને પોતાના અજય સામર્થ્યમાં અચર શ્રદ્ધા હતી. તમે જે સૂચવો તે રીત મને માન્ય છે. ભરતે ગિલગમેશની તુચ્છતા સામે પોતાની ખેલદીલી ચાલુ રાખી પણ તેમના સ્વરમાં નિર્ભય માનવીની અડગતા છાની ન રહી. ભરત, હું તને હણવા નથી માંગતો. હું તારા હેમવત દેશ જેવી કુસ્તી લડવા તૈયાર છું. જે પહેલો ચત થઈ જાય તે હાર્યો અને હારનારે વિજેતા ઈચ્છે તે આપવાનું, બરાબર? સામાન્યપણે વાત વાતમાં ઉશ્કેરાઈ જતા ગિલગમેશને મહારાજ ભરતની સ્વસ્થતા આશ્ચર્યકારક લાગી. તેણે આજ સુધી સૌને પોતાની સમક્ષ ઝૂકી પડતા જોયા હતા. ભરતનું વર્તન તેને માટે નવું હતું. ત્યાં હાજર હતા એ સૌનું ધ્યાન અત્યારે આ બંને રાજવીઓ પર કેન્દ્રિત થયું હતું. તમે જે કહ્યું તે બરાબર, ભરતે અખાડામાં પગલું માંડતા આત્મશ્રદ્ધાપૂર્વક કહ્યું. ગિલગમેશ પોતાના વાગા ઉતારવામાં પડ્યા. ગિલગમેશ ખુલ્લા શરીરે ઊભા ત્યારે પારોને લોખંડના થાંભલા સામે પહાડ ઊભો હોય તેવું લાગ્યું. પારો પોતાના હૃદયના ધબકારા સાંભળતી હતી. ગિલગમેશે અખાડામાં ઉતરતા ભયંકર ચિત્યારી કરી ત્યારે પારોના સમગ્ર શરીરમાં એક પ્રકારની ઝણઝણાટી પસાર થઈ ગઈ. આ ક્ષણે પારોએ મનોમન નિર્ણય કર્યો, ભગવાન રુદ્ર, ભરતને જીતાડજો, એ મારું સર્વસ્વ છે. હવે મારે તેને વશ નથી કરવા, વિજયી જોવા છે. મારા જીવનની એકમાત્ર આકાંક્ષા વિજિગીષા તમારે ચરણે ધરું છું. ભરત મારું સર્વસ્વ છે, તે સર્વ વિજયી બને એ જ મારી અંતરતમ પ્રાર્થના છે દેવ. ગિલગમેશે અખાડાની માટી લઈ ભરત સાથે હાથ મિલાવ્યો અને કોઈ ચમત્કાર થતો હોય તેમ મહારાજ ભરતે ધોબી છીપર પર પછાડવા કપડું ઉપાડે તેમ પહાડ જેવા ગિલગમેશને ઉચકીને અખાડાની પોચી માટીમાં ચત્તાપાટ ફેંક્યા. શું થયું તે જોવા લોકો પોતાની આંખ ચોરે તે પહેલાં તો કુસ્તી પતી ગઈ. સશક્ત ગિલગમેશ ચપળતા અને કુસ્તીના દાવના કૌશલ્ય સમક્ષ મહાત થઈ ગયા. પોતાનો સામર્થ્ય બતાવવાની તક મળે તે પહેલાં ગિલગમેશ હારી ચૂક્યા. ભરતના વિજયની ગવાહી આપતા પ્રચંડ કાય ગિલગમેશ વિસ્ફારિત નયને હજી અખાડામાં પડ્યા હતા. મહારાજ ભરતના અંગરક્ષકોએ હર્ષભેર જયનાદ કર્યો. અને પારો ભાન ભૂલી બેઠી હોય તેમ પીર વેગે ભરત તરફ દોડી ઉતાવળમાં તેનો શિર ત્રાણ ફેંકાઈ જતા પારોના લાંબા વાર હવામાં લહેરાવા લાગ્યા. સૌ સમજી ગયા કે તે અંગરક્ષકના વેશમાં સ્ત્રી છે. પારો ભરત સિવાય અન્ય કોઈને દેખતી ન હોય તેમ વેગભર દોડતી જઈને તેને ભેટી પડી. તેની આંખમાંથી હર્ષાશ્રુની ધાર વહેતી હતી. તેના હોઠ હસી રહ્યા હતા. અશ્રુ અને હાસ્યનું આ મિલન પારોને અદ્ભુતતા બક્ષતું હતું. પારો ભરતનો ભવ્ય વિજય પોતાની પ્રતિજ્ઞાનો જવાબ હોવાનું માનતી હતી. પ્રેક્ષકો પારોની ધૃષ્ટતાથી ડગાઈ ગયા. આ નફટ સ્ત્રીને મહારાજ ભરત રોજભેર ધૃતકારશે એવી સૌની કલ્પના હતી. પણ મહારાજ ભરતે પારોને ધૃતકારવાને બદલે તેને પોતાના બાહુમાં લઈ તેના કપાળ પર વાલભર્યું ચુંબન ચોડ્યું અને લાડ કરતા હોય તેમ કહ્યું, પારો. પારો ક્ષણભર આંખ મીચી ભરતનો સ્પર્શ માણી રહી. અખાડામાં ઊભા થઈ ગયેલા ગિલગમેશ દૂર ખંખેરતા ભરત પાસે આવ્યા. ભરતે કાળજીપૂર્વક પારોને નીચે મૂકી અને કંઈ બોલ્યા વિના ભરતને દ્રષ્ટિથી પ્રશ્ન કરતા હોય તેમ ગિલગમેશ સામે જોઈ રહ્યા. મહારાજ ભરત, આ સ્ત્રી કોણ છે? ગિલગમેશે પૂછ્યું. તેમના મનમાં આશંકા ઊભી થઈ હતી. મહારાજ ગિલગમેશ, આ છે પારો, કામરૂપના રાજા ગૌરીનાથની રાજકુમારી, મારી બહેન છે. કેમ પારો? મહારાજ ભરતે સહજ રીતે આ નવા સંબંધ અંગે પારોની મંજૂરી માંગી લીધી. હા મહારાજ ગિલગમેશ, હું મહારાજ ભરતની લાડકી બહેન છું. આવા વિશ્વવિજયી ભાઈની બહેન હોવાનો મને ગૌરવ છે. પારો સ્વસ્થ થઈ ગઈ. તેના અંતરમાંથી વાસનાનો રહ્યો સહ્યો અંશ પણ ધોવાઈ ગયો. હાશ, ગિલગમેશે નિરાતનો શ્વાસ મૂક્યો. મહારાજ ગિલગમેશ, આપનો હાસકારો સૂચક લાગ્યો, ભરતે કહ્યું. મહારાજ ભરત, સ્ત્રીના પ્રેમ પાસમાં એકવાર પણ ફસાયો હોય તેવો કોઈ પુરુષ મને હરાવી ન શકે એવું માતાજીનું વરદાન છે. પણ તમારી બહેન આવેગપૂર્વક તમને ભેટી પડી ત્યારે મને થયું કે સ્ત્રીના ફંદામાં ફસાયેલ આ પુરુષ મને કોથરાની જેમ કેમ ફેંકી દીધો? એવા પુરુષને હાથે હાર સહેવાનો મને આઘાત લાગે. તમારો અને પારોનો સંબંધ ભાઈ બહેનનો હોય તો તમે આપેલ હાર સ્વીકારવામાં મને શરમ નથી. ગિલગમેશે પહેલીવાર જાહેરમાં મનની વાત કરી. હારથી ક્ષુભિત થયા વિના બેદરકારીપૂર્વક તે ઊભા થયા. મહારાજ ગિલગમેશ, તમારી સાથેની આ કુસ્તી મને જીવનભર યાદ રહેશે. રુદ્રદેવને મારી એટલી જ પ્રાર્થના છે કે હાર જીરવવાની મને તમારા જેવી શક્તિનું પ્રદાન કરે. મહારાજ ભરતે ગિલગમેશની સ્વસ્થતાને તેમની વિશિષ્ટ રીતે અંજલિ અર્પી. ઘડી પહેલાંના પ્રતિસ્પર્ધીઓ વર્ષોથી દિલોજાન દોસ્ત હોય એ રીતે અખાડામાં પડખો પડખ ઊભા હતા. સેવકો ગિલગમેશ અને ભરતના કપડાં લાવ્યા. કપડાં પહેરી બંને રાજવીઓ અખાડા પાસે ગોઠવેલી બેઠક પર બેઠા. ભરત અને ગિલગમેશે પોતપોતાના અંગરક્ષકોને નજીક બોલાવ્યા. તેમની સાથોસાથ દૂર ઊભેલા ટોળામાંથી થોડા લોકો પણ અખાડા પાસે આવ્યા. મહારાજ ગિલગમેશ, બાકીના લોકોને પણ અહીં બોલાવી લો ને, ભરતે મૈત્રી ભાવે કહ્યું. મહારાજ ગિલગમેશને ભરતનું સૂચન ગમ્યું નહીં. તેઓ તો જે લોકો વગર બોલાવીએ નજીક આવી ગયા હતા તેમને પણ પાછા મોકલી દેવા માંગતા હતા. મહારાજ ભરતે ગિલગમેશના મનનો ભાવ પારખીને જ બધા લોકોને બોલાવી લેવાનું સૂચન કર્યું હતું. ગિલગમેશે વિજેતાનો અધિકાર માન્ય રાખી બધા લોકોને નજીક બોલાવ્યા. બે રાજવીઓની સભા ભરાઈ હોય તેવું દ્રશ્ય ખડું થયું. સૌ શાંતિપૂર્વક જોઈ રહ્યા. મહારાજ ભરત, કહો, આપ મારી પાસેથી શું મેળવવા ઈચ્છો છો? આપ જીત્યા છો એટલે ઈચ્છો તે મેળવવાના અધિકારી છો. ગિલગમેશે સંકોચ માત્ર ખંખેરી નાખી વિશાર મેદની સમક્ષ પોતાના પરાજયનો ખેલદીલીપૂર્વક સ્વીકાર કર્યો. મહારાજ ગિલગમેશ, હું ઈચ્છું છું તમારી મૈત્રી. મહારાજ ભરતે રણકો કરવા છતાં સ્નેહથી ઉભરાતા અવાજે કહ્યું. સૌ ભરતની વાત સ્તબ્ધ બનીને સાંભળી રહ્યા. મહારાજ, તમારા મિત્ર બનવામાં મારું ગૌરવ વધે છે, હવે બીજું શું જોઈએ છે તે કહો. બીજું શું જોઈએ? હું જે કંઈક ઈચ્છું છું તે મૈત્રીમાં સમાઈ ગયું. મહારાજ ભરત, કંઈ ગિલગમેશ પોતાનું રાજવીપદ ભૂલી ગયા હોય તેમ હર્ષના આવેશમાં ભરતને ભેટી પડ્યા. મહારાજ ભરતે પણ તેમને સામે વાલ ભરી બાથ બીડી. આ આલિંગનમાં વફાદારીનો કોલ સમાયો હતો. ગિલગમેશ કુસ્તીના અખાડામાં મહાત થયા કે ન થયા તે ગૌણ બની ગયું. ભરતના ઔદાર્ય ગિલગમેશને આખાને આખા જીતી લીધા. પ્રથમ વિજયમાં હારજીતનો ડંખ હોઈ શકે, બીજા વિજયમાં પરાજિતનું ગૌરવ કરવાની વાત હતી. ભાઈ ભરત, પારોએ વચમાં ટહુકો કર્યો, જરા ઊભા રહેજો, તમારા બંનેનું આલિંગન છે તે દોસ્તીનું ને? પાછા કુસ્તી લડવા તો નથી લાગ્યા ને? મહારાજ ગિલગમેશને મારા પર વહેમ આવે તો મને તેમના પર કેમ ન આવે? વહેમ લાવવાની બાબતમાં હું તેમનાથી ઉતરતી ગણાવવા તૈયાર નથી. હં, મારો હિસાબ રોકડ્યો છે, ઉધાર રાખતા શીખી નથી. પારોની વાત પર સૌ ખડખડાટ હસી પડ્યા. વાતાવરણ હરવું ફૂલ બની ગયું. મહારાજ ભરત, આ ઘડીથી તમે મારા મહેમાન છો. કહો, તમારે માટે હું શું કરું? મનમાં કશો સંકોચ રાખ્યા વિના કહેજો. ગિલગમેશ પ્રસંગે જે સુખદ વળાંક લીધો તેથી પ્રસન્ન હતા. મહારાજ, આપને ત્યાં દુર્ભિક્ષ પ્રવર્તે છે, તેમાં અમે લોકોને જે થોડી રાહત આપીએ છીએ તે કામ ચાલવા દેજો. રાજમાતા ભાગીરથી મારી સાથે આવ્યા છે, તેમને આવા રાહત કાર્યમાં ખૂબ રસ પડે છે. ગુરુદેવ કણ્વ અને વિદ્રંદ મંડળ પણ મારી સાથે છે. હું આપના પર આક્રમણ કરવા નહીં, આપની મૈત્રી મેળવવા અહીં આવ્યો છું. એ મળી તેનો મને પરમ સંતોષ છે. દુર્જયને મોએ તમારી વાત સાંભળ્યા પછી હું તમને મિત્ર બનાવવા ઝંખતો હતો. મહારાજ ભરત, મિત્ર બન્યા પછી આપ જે ઈચ્છો તે કરવું એ મારી ફરજ. હું આપની સાથે જ રહીશ. ચાલો, આપણે ભોજન સાથે લેવાનું છે. તમારી બેન પારોને પણ સાથે લેજો. મહારાજ ગિલગમેશ, પારોએ કહ્યું, આજથી તમે પણ મારા ભાઈ. મારી ઈચ્છા તમને બંને ભાઈઓને સાથે બેસાડી મારા હાથની રસોઈ ખવડાવવાની છે. મને નિરાશ ન કરશો. આવી સરસ બેનને નિરાશ કોણ કરી શકે? ગિલગમેશે સરળતાપૂર્વક પારોનું નિમંત્રણ સ્વીકારી લીધું. મહારાજ ગિલગમેશ, એક વિનંતી કરવી છે. ભરતે પારોના હાથની સ્વાદિષ્ટ રસોઈ આરોગતા કહ્યું. મહારાજ ભરત, તમે આજ્ઞા કરવાના અધિકારી વિનંતી કરો તેની મને શરમ આવે છે. તમે વિનંતી કરો કે આજ્ઞા તમે ઈચ્છો તે થશે જ, એટલી ખાતરી રાખજો. ગિલગમેશ ભરતના વિવેક પર ખુશ હતા. મહારાજ, મેં સાંભળ્યું છે કે આપે વન દેવી પરના રોષને કારણે આપના રાષ્ટ્રની વન સંપત્તિનો નાશ કર્યો છે. મને વહેમી માનવો હોય તો આપને છૂટ છે, પણ અમે હેમવતના લોકો અરણ્યને સુકનવંતા માનીએ છીએ. એ વરસાદ લાવે છે અને સાથોસાથ સમૃદ્ધિ લાવે છે, એવી અમારી દઢ માન્યતા છે. આપણી મૈત્રીની યાદમાં આપ જંગલો વિકસાવો તો મને આનંદ થાય. આવી બાબતમાં આજ્ઞા કરવાનું શોભે નહીં, એટલે મેં વિનંતી કરી. ભરતે પોતાનો વૃક્ષ પ્રેમ છતો કર્યો. મહારાજ, મેં સાંભળ્યું હતું કે હેમવતમાં ઝાડ કાપવા પર કડક પ્રતિબંધ છે અને તેનું સખતાઈપૂર્વક પાલન થાય છે. મહારાજા પોતે મામૂલી ઝાડની બાબતમાં આટલી ચિંતા સેવે તે વાત મને કોઈ રીતે સમજાતી નહોતી, પરંતુ અત્યારે આપની વાત પરથી સમજ્યો કે તમને બધા જ વૃક્ષો સાથે કશીક અંગત મોહબત છે. મને વન સામે ન દ્વેષ છે ન પ્રેમ. એક મિત્ર માટે અરણ્યનો નાશ કર્યો, બીજા મિત્ર માટે અરણ્ય વિકસાવીશ. ખાતરી આપું છું કે મેં અને એની કડુએ સાથે મળીને કાપ્યા છે, તેથી વિશેષ વૃક્ષો સુમેરુમાં ઉગે તેવું કરીશ. ગિલગમેશે પોતાનો નિર્ધાર જાહેર કર્યો. મહારાજ, મારા ભાઈ ભરતથી ચેતવા જેવું છે. સામે બેસીને ભરત અને ગિલગમેશને મોરપીછના પંખાથી પવન નાખી પારો વિનોદ કર્યા વિના ન રહી શકી. એ તો અખાડામાં જોયું ને અનુભવ્યું. પારોબેન, ગિલગમેશે તેમનું ખરપચડું હાસ્ય કર્યું. ભાઈ ગિલગમેશ, તમે ભાઈ થયા એટલે તમને ચેતવવાની મારી ફરજ છે. ભાઈ ભરત દુશ્મન તરીકે એટલા ભયંકર નથી જેટલા મિત્ર તરીકે છે. પારો કૃત્રિમ ગાંભીર્ય ધારણ કરી બોલી, એમ હવે શું કરશે? ગિલગમેશને પારોની વાત કરવાની રીત ગમી. ભાઈ ભરત તમને પણ પોતાના જેવા કરી મૂકશે. પારો એ મોટો ધડાકો કરતી હોય તેમ કોથળામાંથી બિલાડું કાઢ્યું. હે મહારાજ, ગિલગમેશે ભરતને પૂછ્યું. સૌને પોતાના અનુભવ વ્યક્ત કરવાની છૂટ છે. ભરતે મંદ હાસ્ય કર્યું. બેન પારો, મારે બહુ ભય રાખવાની જરૂર નહીં પડે. બહેરાની બધાથી દૂર રહ્યો છું. ઝાડવા સામે મને અંગત વેર તો હતું નહીં, હવે તેમને પ્યાર કરીશ. ભાઈ, તમને મહારાજ ભરત જેવા થવામાં વાંધો ન હોય તો મારે કશું કહેવાનું નથી. પારોએ ભારે ખમ બની કહ્યું. તમને કોઈ વાંધો આવ્યો છે? ગિલગમેશે પારોને પૂછ્યું. આ ભાઈ ભરત સામે મને વાંધો તો બહુ હતો, પણ જે ઘડીએ વાંધાની જારમાંથી છૂટી તે જીવનની ધન્ય ઘડી બની ગઈ. પારો એ સાચે જ ગંભીર બની ગઈ. પારોબેન, ભાઈને ઓળખો છો તો રગે રગ, પછી મને ચેતવવા શા માટે બેઠા? મહારાજ ભરત ભલે આપણને તેમના જેવા કરતા. ગિલગમેશે પાછા ખડખડાટ હસ્યા. ભાઈ ગિલગમેશ, આ તો તમને ચેતવ્યા કહેવાય, એટલા માટે વાત કરી. પારો પણ હસવામાં ભરી. પોતાની જેમ કોઈક બીજું પણ પરાજયમાં આનંદ માનનારું છે એ જાણી તે પ્રસન્ન હતી. ઈશ્વર ક્યારેક પરાજય દ્વારા આદર્શની સીડીના સોપાન ચડાવે છે, તે એની કેવડી મોટી કૃપા છે. ભાઈ બહેનના ભોજન સમારંભ પછી બીજે દિવસે રાજમાતા ભાગીરથી ગુરુદેવ કર્ણ વગેરે ભરત પાસે આવી પહોંચ્યા. ઉમા, તું ક્યાં ગુમ થઈ ગઈ હતી? રાજમાતા ભાગીરથીએ સા આશ્ચર્ય પૂછ્યું. રાજમાતા, તેનું નામ ઉમા નથી, પારો છે. બેન પારો કામરૂપની રાજકુમારી છે, ભરતે સ્પષ્ટતા કરી. ખરેખર? ભાગીરથીએ ખેદ ભર્યા સ્વરે પૂછ્યું. તો આટલા દિવસ મને તેની સાથે દાસી જેવો વ્યવહાર કેમ કરવા દીધો? રાજમાતા, પારો તમારી સાથે ખોટે નામે રહે છે એમ જાણવા છતાં હું તેને ઉગાડી પાડી શકું તેમ નહોતો, ભરતે નિખાલસ એકરાર કર્યો. પછી તું એનો સાચો પરિચય કઈ રીતે પામ્યો? ભગીરથીએ પૂછ્યું. બેનબા પોતાની મેરે ઉઘાડા પડી ગયા. ભરતે મંદ હાસ્ય કર્યું. હવે આપણે પારોનું માન જાળવવું પડશે. રાજમાતાએ કહ્યું. આપણી ભૂલનું પ્રાયશ્ચિત કર્યા વિના છૂટકો નહીં થાય, કહી ભરતે કુશળતાપૂર્વક વાતનો બંધ વાર્યો. પારો પોતે બધો વખત કોઈ ત્રાહિતની વાત થતી હોય એવા રસપૂર્વક વાર્તાલાપ સાંભળી રહી હતી. મહારાજ ભરતે ગિલગમેશ સાથે મૈત્રીનો સંબંધ સ્થાપ્યો એ જ અરસામાં સેનાધિપતિ ગાલવે અસુર પ્રદેશના રાજા બનીપાલ પર વિજય મેળવ્યો. બનીપાલ સુતા ઝડપાયા એમ કહીએ તો ચાલે. મહારાજ ભરત બનીપાલ સાથે સંધિની વાટાઘાટો કરવા ગયા ત્યારે ગિલગમેશને પણ પોતાના સમોવડિયા હોય તે માનપૂર્વક સાથે લઈ ગયા. રાજા ગિલગમેશનો પણ ભરત સાથે એવો મેર જામી ગયો હતો કે તેમનાથી જુદા પડવાનું એમને ગમતું નહીં. મહારાજ ભરત અને અસુરરાજ બન્નીપાલ વચ્ચે માનભર્યું અને મૈત્રીપૂર્ણ સમાધાન કરાવવામાં રાજા ગિલગમેશે મધ્યસ્થી તરીકે મહત્વનો ભાગ ભજવ્યો. સમાધાનમાં મહારાજ ભરતે ગિલગમેશનો અભિપ્રાય નિર્ણાયક માન્યો. તોફાની ગિલગમેશમાં પલટો થયો હોય એમ તે ઠાવકા બની ગયા. રાજા બનીપાલ મહારાજ ભરત ઓળખવા જેવી વિભૂતિ છે, તેઓ આપણી પાસેથી કશું જૂટવી લેવા માંગતા નથી. તેમને જોઈએ છે આપણી દોસ્તી. જોજો, વિજેતા દોસ્તી માંગે છે. આવા ઉદાર અને જ્ઞાની મહારાજના દોસ્ત થવાનું કોને ન ગમે? રાજા ગિલગમેશે ચર્ચાને બીજે દિવસે એકાંતમાં મધ્યસ્થીની અદાથી કહ્યું, મહારાજ ગિલગમેશ, મહારાજ ભરતની મૈત્રી મને માન્ય છે એમ મેં ક્યારનું કહી દીધું છે. બનીપાલ આવા ગૌરવભર્યા સમાધાનની તક જતી કરે તેમ નહોતા. એ તો હું સમજ્યો, એટલું કરીએ તેમાં આપણી કોઈ વિશેષતા નથી. મૈત્રી એટલે શું તે સમજી લેવાની ખાસ જરૂર છે. મહારાજ ભરત સૌને માટે ઉપાસના મુક્તિ ઈચ્છે છે, તે તો તમે સ્વીકારી. હવે એક બીજી વાત, આપણે જેના મિત્ર બન્યા તેના પર આપણા તરફથી કે બીજેથી આક્રમણ ન થાય તે જોવાનો આપણો ધર્મ. મૈત્રી આપણા પર આટલી જવાબદારી નાખે છે. મહારાજ ગિલગમેશ, આપણે હેમવત પર આક્રમણ ન કરીએ તે આપની વાત મને સમજાય. બીજાને આક્રમણ કરતા આપણે કેવી રીતે રોકી શકીએ? બનીપાલે મૈત્રીના આદર્શનો મર્મ હજી પકડ્યો ન હતો. તેમના મનમાં મહારાજ ભરતની ઉદારતા અને તેને લીધે શક્ય બનેલ માનભર્યા સમાધાનની વાત ગોરાતી હતી. રાજા બનીપાલ આપણા કરતાં ગજામાં ક્યાંય ઊંચેરા એવા મહારાજ ભરત સાથેના વ્યવહારમાં આપણી સંકુચિત રાજરમતની ચાલબાજી નહીં ચાલે. તેમની પાસે માનવ જાતના વિકાસની વિરાટ કલ્પના છે. આપણે પણ તેમને સમજવા ઊંચા ઉઠવું પડશે. મહારાજ ભરત જગતમાં ધર્મ અને સંસ્કારનું સામ્રાજ્ય સર્જવા ઈચ્છે છે. આ ભવ્ય અખતરાનો પ્રારંભ તેઓ હેમવતથી કરવા માંગે છે, પરંતુ અખતરો એટલેથી અટકી જવાનો નથી. ભારતને કોઈ દેશ પર આક્રમણ કરવાની ઈચ્છા ન રહે તે પછી તેઓ જગતભરમાં નૈતિક મૂલ્યોની સ્થાપના કરવા માંગે છે. જીવનનો વ્યવહાર ખટપટો પર નહીં પણ સત્ય પર ચાલે છે એ જોવા તેઓ ઉત્સુક છે. આવો ભવ્ય આદર્શ મૂર્તિમંત કરવા શાંતિની જરૂર છે. આ વાત હું તેમની પાસેથી જ સમજ્યો છું. મહારાજ ભરતને આપણી પાસે ભીખ માંગવાની જરૂર નથી. તેમના સામર્થ્યનો પરચો તમે અને મેં બંનેએ જોયો. મહારાજ ભરત આપણને ધોકો મારીને શાંત રાખી શકે તેમ છે, પરંતુ એવી શાંતિને તેઓ સ્મશાનની શાંતિ કહે છે. તેમને તો આપણા સૌના સહકાર દ્વારા ચીર સ્થાયી શાંતિ સ્થાપવાની છે. રાજા બનીપાલ તેમની તાકાતનો પરચો જોયા પછી હવે હું તેમની મૈત્રીનો પરચો જોઉં છું. તમે પણ એવી મૈત્રીના ભાગીદાર બનો એવી મારી સલાહ છે. મનમાં કોઈ પ્રકારના જારા રાખીને મહારાજ ભરતની મૈત્રી નહીં પામી શકાય. ભરતની શાંતિના રખેવાર ગિલગમેશ આવેશપૂર્વક પોતાનું દ્રષ્ટિબિંદુ રજૂ કરી રહ્યા. શું કહ્યું મહારાજ ગિલગમેશ? અત્યાર સુધી તમે બે વખત હેમવતને ભારત કહ્યો, એ નામ પરિવર્તન ક્યારે થયું? બનીપાલે વચ્ચે પૂછ્યું. ભારત નામ મારાથી અજાણતા બોલી જવાયું છે. થોડા સમયથી મહારાજ ભરત સાથે રહેવાનું બન્યું છે તેનો એ પ્રભાવ છે. મને તો લાગે છે કે મહારાજ ભરત ધર્મ નીતિ સંસ્કાર શાંતિનો પ્રારંભ પોતાના રાષ્ટ્રથી કરે તો હેમવંતનું ભારત નામમાં જ વિશેષ બંધબેસતું કહેવાય. ગિલગમેશ થોડા દિવસના પરિચયમાં મહારાજ ભરતના પરમ ભક્ત બની ગયા હતા. ભરતના સદગુણો પર તે મુગ્ધ હતા. મહારાજ ગિલગમેશ, આપની ઈચ્છાનો અનાદર કરે તેવો કોઈ મેં અસુર પ્રદેશમાં તો જોયો નથી. મહારાજ ભરતને તમે મારા વતી જે કહો તે મને માન્ય છે. બનીપાલે તરત ફેરવી તોર્યો. ગિલગમેશને વશ કરનાર સામે ભેટ બાંધવાનું પોતાનું ગજું નથી એમ બનીપાલ સમજતા હતા. રાજા બનીપાલે ગિલગમેશની સૂચના મુજબ મહારાજ ભરત સાથે સમાધાન કર્યું. રાજા બનીપાલ મહારાજ ભરતને પ્રત્યક્ષ મળ્યા ત્યારે તેઓ પણ એમના પ્રસન્ન વ્યક્તિત્વથી પ્રભાવિત થયા. રાજા ગિલગમેશે વ્યર્થ પ્રશંસા નહોતી કરી એની બનીપાલને ખાતરી થઈ. મહારાજ ગિલગમેશ, તમારી વાત સાચી છે. રાજા બનીપાલે ભરતની સભામાં કહ્યું, શેની વાત કરો છો? ગિલગમેશે પૂછ્યું. તમે હેમવંતનું નામ ભારત પાડ્યું તે બરાબર છે. મહારાજ ભરતે ચોંકી ઉઠ્યા હોય તેમ કુશળતાપૂર્વક વાતનો વિષય બદલી નાખ્યો. મહારાજ ભરત પોતાનું મોટા ભાગનું સૈન્ય પાછળ રાખી ગુરુદેવ કણ્વ ગૃત્સમદ સાધકો પંડિતો રાજમાતા અને પારોને લઈ ન દહેત મિશ્ર દેશ જવા ઉપડ્યા. ત્યારે ગિલગમેશ અને બનીપાલ પણ સાથે હતા. ભરતનું સામર્થ્ય અને ઔદાર્ય જોયા પછી તેમને ભરતનો જ્ઞાન ભંડાર જોવાની જિજ્ઞાસા થઈ હતી. આ એક વ્યક્તિએ કેટકેટલા ક્ષેત્રમાં પારંગતતા મેળવી હતી તેનો વિચાર કરતા ગિલગમેશનું મન અહોભાવથી ભરાઈ જતું. નહદેતના રાજા મેનેએ પોતે નવી સ્થાપેલી રાજધાની મેમ્ફિસમાં ભરત અને તેમના સમગ્ર રસાલાનું ભાવભર્યું સ્વાગત કર્યું. એ બધા રાજા મેનેના અતિથિ બન્યા. આ દિવસોમાં મેમ્ફિસમાં જગતના વિવિધ દેશોના વિચારકો અને સાધકોનો મેરો જામ્યો. નહદેતમાં છેક હેમવતથી ઋષિ મુનિઓ વૈજ્ઞાનિકો અને તત્વચિંતકો આવવાના છે તે સમાચાર માત્રથી અનેક દેશના બુદ્ધિમાન લોકો વિચાર વિનિમય માટે મેમ્ફિસ આવી પહોંચ્યા હતા. ગૃત્સમદે કપાસના છોડમાં લોકોનો ભારે રસ ઊભો કર્યો. છોડ ઉપર ઉગતું ઊન જોઈ લોકો સ્તબ્ધ થઈ ગયા. આવા છોડ પોતાને ત્યાં વાવી શકાય એવું જાણ્યું ત્યારે નહદેતના લોકોનો ઉમંગ અનેક ગણો વધી ગયો. અભ્યાસની ગૃત્સપદ નહદેતના જુદા જુદા વિસ્તારોમાં ફરી આવ્યા. તેમણે લોકોને ક્યાં કયો પાક સારો લઈ શકાય તેના કારણો સહિત વિગતવાર સમજણ આપી. કપાસના વાવેતર માટે ગૃત્સમદને નહદેતની નીલ નદીના કાંપવાળી જમીન આદર્શ લાગી. ભરતની સાથે આવેલા પંડિતો અને મેમ્ફિસમાં એકત્ર થયેલા દેશ દેશના વિચારકો અને સાધકો વચ્ચે 3 મહિના પર્યંત ખગોળ અને જ્યોતિષથી માંડી ધર્મ નીતિ અને તત્વજ્ઞાન સુધીના વિવિધ વિષયો પર રસભરી ચર્ચા ચાલી. આવી વિદવત ચર્ચામાં પણ ખગોળ અને જ્યોતિષના ગણિત માટે ગૃત્સમદે ગુણાકારનો આશરો લઈ સમજાવવા માંડ્યું ત્યારે અભ્યાસીઓ મોંમાં આંગળા નાખી ગયા. ભારતના વિદ્વાનો દરેક પ્રશ્નોના પાયાથી વિચાર કરે છે એની તેમને પ્રતીતિ થઈ. જુદા જુદા વિષયો પર અવનવા દ્રષ્ટિકોણથી જે ચર્ચાઓ થતી તેમાં વિશિષ્ટ અભ્યાસીઓ ઉપરાંત અન્ય લોકોને પણ રસ પડતો. તેનું ખાસ કારણ એ હતું કે અભ્યાસીઓની વૃત્તિ પોતાના વિષયને અટપટો કે અઘરો બનાવવાને બદલે હસતા મલકવત સરળ બતાવવાની રહેતી. જગતના વિચારકોમાં આ સંમેલનમાં સૌથી રસદાયક વિષય બન્યો આધ્યાત્મિક સાધના અને ધર્મ. એ દિશામાં હેમવત રાષ્ટ્ર જગતભરમાં મોખરે હતો તેમ સૌ જાણતા હતા, એટલે હેમવતનું દ્રષ્ટિબિંદુ સમજવા સૌ સ્વાભાવિક જ ઉત્સુક હતા. જગતના વિચારકોમાં આ સંમેલનમાં સૌથી રસદાયક વિષય બન્યો આધ્યાત્મિક સાધના અને ધર્મ. એ દિશામાં હેમવત રાષ્ટ્ર જગતભરમાં મોખરે હતો તેમ સૌ જાણતા હતા, એટલે હેમવતનું દ્રષ્ટિબિંદુ સમજવા સૌ સ્વાભાવિક જ ઉત્સુક હતા. લગભગ 3 મહિનાથી ચર્ચા ચાલતી હતી, છતાં કુલપતિ કણવે ચર્ચાને દોરવા સિવાય તેમાં વિશેષ ભાગ લીધો નહોતો. તેઓ ક્યારેક ચર્ચાને વિફળ આડમાર્ગે જતી રોકતા, ક્યારેક તેઓ ચર્ચાને વ્યર્થ શબ્દોના કલણમાં ખૂંપી ગયેલી જોતા ત્યારે કુશળતાપૂર્વક ચર્ચાને પાછી ચીલે ચડાવતા. એ સિવાય ગુરુદેવ કણવ મોટે ભાગે શ્રોતા રહ્યા હતા. કણવ શીખતા હોય એટલી ઉત્સુકતા અને નમ્રતાથી પરદેશી પંડિતોની વાત સાંભળતા અને સમજવા મથતા.